એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને આપનું સ્વાગત છે એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં. આજે આપણે એક એવા પુસ્તક પર થોડી ઊંડી વાત કરવાના છીએ જેણે ખરેખર ભારતીય વિચારધારાના ઇતિહાસને જોવાની, એમ કહોને કે મારી દૃષ્ટિને થોડી હચમચાવી દીધી છે.
ઓ, કયું પુસ્તક?
પુસ્તક છે મુકુંદ રાવ દ્વારા લખાયેલું ઇન્ડિયાઝ ગ્રેટેસ્ટ માઇન્ડ્સ, સ્પિરિચ્યુઅલ માસ્ટર્સ, ફિલોસોફર્સ એન્ડ સેવાન્સ, એટલે કે ભારતના મહાન ચિંતકો, આધ્યાત્મિક ગુરુઓ, દાર્શનિકો અને વિદ્વાનો.
હા હા, મેં પણ સાંભળ્યું છે એના વિશે. ખરેખર આ પુસ્તક બહુ જ એમ કે સમયસર આવ્યું છે.
કેમ એવું લાગે છે?
કારણ કે આપણે ઘણીવાર આપણા મહાન વિચારકોને કેવી રીતે યાદ કરીએ છીએ, જાણે કોઈ અલગ દુનિયા ના હોય, કોઈ ભૂલ ના કરે એવા દેવતાઓ.
બરાબર, પૂજનીય બનાવી દઈએ છે.
હા બરાબર, પણ આ પુસ્તક છે ને એમને એ પડછાયામાંથી બહાર લાવે છે, વધુ માનવીય બતાવે છે, અને કદાચ વધુ મહત્વનું એ છે કે એમને ક્રાંતિકારી તરીકે રજૂ કરે છે. પર સવાલ ઉઠાવવાની કેટલી જરૂર છે? નહીં,
ચોક્કસ.
ત્યારે આ પુસ્તક આપણને શીખવે છે કે પ્રશ્નો પૂછવા એ તો આપણી પરંપરાનો જ એક એમ કહીએ તો અભિન્ન ભાગ રહ્યો છે.
બરાબર કહ્યો. તો આજનો આપણો હેતુ એ જ છે, મુકુંદરાવના આ પુસ્તકનું મૂળ તર્ક સમજીએ, જોઈએ કે કઈ રીતે એ આપણી જે પરંપરાગત સમજ છે એને પડકારે છે, અને આ બધા ચિંતકોની જે વાર્તા છે એમાંથી આજે આપણે શું શીખી શકીએ. ચાલો શરૂ કરીએ આ સફર. તો પહેલા લેખક વિશે થોડી વાત કરી લઈએ. મુકુંદરાવ કોણ છે?
હા,
એ એક ભારતીય લેખક છે. અંગ્રેજીના ભૂતપૂર્વ પ્રોફેસર રહી ચૂક્યા છે અને એમણે ભારતીય દર્શન અને અધ્યાત્મનો ઘણો ઊંડો અભ્યાસ કર્યો છે.
અને એમની જે આ સાહિત્યિક પૃષ્ઠભૂમિ છે ને, એ જ એમને ખાસ બનાવે છે મારા મતે.
કેવી રીતે?
જુઓ, એ માત્ર તત્વજ્ઞાનના સૂકા મુદ્દાઓ નથી સમજાવતા, પણ એ વિચારોની પાછળની જે કથા છે, એની રજૂઆતની શૈલી અને ચિંતકોનો જે માનવીય સંઘર્ષ છે એને પણ પકડે છે.
હા, એ વાત સાચી.
એમણે રમણ મહર્ષિ પર લખ્યું છે, અને ખાસ કરીને યુજી કૃષ્ણમૂર્તિ જેવા, જે અત્યંત બિનપરંપરાગત કહી શકાય, લગભગ એન્ટી ગુરુ એવા વિચારકો પર પણ લખ્યું છે.
ઓહ,
એટલે આ બતાવે છે કે તેઓ કોઈ એક ચોકઠામાં બંધાયેલા નથી. એમનો અભિગમ ટીકાત્મક જરૂર છે, પણ એમાં અનાદર નથી. એટલે એ કોઈ સંપ્રદાયના પ્રચારક નથી, પણ એક સંશોધક છે જે આપણને આ જટિલ ઇતિહાસમાં એમ કે સ્પષ્ટતાથી માર્ગદર્શન આપે છે.
સરસ. તો પુસ્તકનો મુખ્ય સૂર શું છે? રાવ સાહેબ શું કહેવા માંગે છે આ પુસ્તક દ્વારા?
એમનો મુખ્ય દાવો ટૂંકમાં કહીએ તો એ છે કે ભારતીય વિચારધારાના જે ઘડવૈયા છે, આપણે એમને મહાન ચિંતકો કહીએ છીએ, એ માત્ર શાંત આમ સમાધિમાં લીન રહેનારા સંતો જ નહોતા, એનાથી સાવ ઉલટો.
એટલે
એ મૂળભૂત રીતે બળવાખોર હતા, પ્રશ્નો પૂછનારા, રૂઢિઓને પડકારનારા, અને ઘણીવાર તો પોતાના સમયની જે સ્થાપિત વ્યવસ્થા હતી એની સામે લડનારા ક્રાંતિકારીઓ હતા.
આ વાત ખરેખર વિચારવા જેવી છે.
અને આ મહત્વનું એટલા માટે છે કારણ કે આપણે ઘણીવાર આ મહાપુરુષોની પૂજા કરવામાં એમની અસલિયત ભૂલી જઈએ છીએ.
હા, એમનું એટલું આદર્શીકરણ કરી દઈએ છીએ.
બરાબર.
કે એમની જટિલતા, એમના વિચારોનો વિકાસ કેવી રીતે થયો, એમના પોતાના આંતરિક સંઘર્ષો બધું ઢંકાઈ જાય છે.
ખરું.
રાવ એ જ બતાવે છે કે ભારતીય ચિંતનની જે જીવંતતા છે, એની શક્તિ છે, એ સતત ચાલતા રહેલા વિરોધ, સંવાદ અને પ્રશ્નો પૂછવાની પરંપરામાંથી આવી છે. એમની મહાનતા કદાચ તૈયાર જવાબો આપવામાં નહોતી, પણ વધુ ઊંડા, વધુ બેચેન કરનારા પ્રશ્નો ઉઠાવવામાં હતી.
અને પુસ્તકનો વ્યાપ પણ ઘણું મોટું છે, નહીં? લગભગ 3000 વર્ષનો ઇતિહાસ, 20 જેટલા મુખ્ય ચિંતકો.
હા, બહુ વિશાળ ફલક છે. શરૂઆત થાય છે ઉપનિષદના યાજ્ઞવલ્ક્યથી અને છેક 20મી સદીના જે કૃષ્ણમૂર્તિ અને યુજી કૃષ્ણમૂર્તિ સુધી પહોંચે છે.
વચ્ચે બૌદ્ધ, મહાવીર, શંકરાચાર્ય, બસવ, કબીર, નાનક, ગાંધી, આંબેડકર, ટાગોર, અરવિંદ, રમણ મહર્ષિ, ઘણા બધા નામો છે. એટલે આ પુસ્તક કોઈ એક વિચારધારાનું નથી, પણ ભારતીય વિચારની જે વિવિધતા છે એની ઉજવણી છે એમ કહી શકાય.
અને એ માત્ર તત્વજ્ઞાન કે અધ્યાત્મ પૂરતું જ સીમિત નથી, ખરું ને?
ના, બિલકુલ નહીં. પુસ્તક અધ્યાત્મ અને સામાજિક રાજકીય જીવન વચ્ચેનો જે અતૂટ સંબંધ છે ને, એના પર બહુ ભાર મૂકે છે.
જેમ કે?
ખાસ કરીને જાતિ વ્યવસ્થા અને સામાજિક ન્યાયના મુદ્દે ગાંધી અને આંબેડકર વચ્ચેનો જે તીવ્ર વૈચારિક સંઘર્ષ હતો એને રાવ ખૂબ જ નિષ્પક્ષતાથી અને ઊંડાણપૂર્વક રજૂ કરે છે. આ પુસ્તકનો ઈરાદો ભારતીય આધ્યાત્મિકતાનો કોઈ એક સમાન ખ્યાલ આપવાનો નથી, પણ એની અંદર રહેની જે બહુવિધતા છે, તર્કસંગતતા છે અને ઘણીવાર તો બળવાખોરી છે, એને ઉજાગર કરવાનો છે.
ચાલો તો હવે કેટલાક મુખ્ય ચિંતકો અને તેમના વિચારોમાં થોડા ઊંડા ઉતરીએ, ખાસ કરીને રાવ એમને કઈ રીતે જુએ છે એ દ્રષ્ટિએ. શરૂઆત પ્રાચીન સમયથી કરીએ. યાજ્ઞવલ્ક્ય,
હા, યાજ્ઞવલ્ક્ય ઉપનિષદના મહાન ઋષિ. રાવ એમને ખાલી જ્ઞાનના ભંડાર તરીકે નથી જોતા, પણ એક એવા ક્રાંતિકારી તરીકે જુએ છે જેમણે ધ્યાન ક્યાં કેન્દ્રિત કર્યું, બાહ્ય કર્મકાંડોથી હટાવીને આંતરિક અનુભૂતિ પર, આત્મવિદ્યા પર.
અને એમની પેલી નેતિનેતિવાળી પદ્ધતિ,
બરાબર, નેતિનેતિ, આ નહીં આ નહીં, એ ખરેખર તો શું છે, પરમ સત્યની અનિર્વચનીયતાનો સ્વીકાર છે. એ કહેવાની રીત છે કે સત્યને શબ્દો કે ખ્યાલોમાં બાંધી ન શકાય, એના સુધી તો માત્ર નકાર દ્વારા જ ઇશારો કરી શકાય. આ પોતે જ એક બળવાખોર વિચાર હતો એ સમય માટે.
અને પછી આવે છે બુદ્ધ અને મહાવીર, જેમને રાવ મહાન અસંતુષ્ટો કહે છે.
હા, કારણ કે બુદ્ધે વૈદિક પરંપરાના યજ્ઞો, દેવતાઓ, આત્માનો ખ્યાલ, આ બધાને એક રીતે નકારીને દુઃખના નિવારણનો એક વ્યવહારુ મનોવૈજ્ઞાનિક માર્ગ બતાવ્યો.
એમનો અનત્તાનો સિદ્ધાંત, એટલે કે કોઈ સ્થાયી અવિનાશી આત્મા નથી.
હા, અને જાતિ વ્યવસ્થાનો સ્પષ્ટ વિરોધ, આ બધું જ એમને તત્કાલીન બ્રાહ્મણવાદી વ્યવસ્થાથી સાવ અલગ પાડે છે.
એ જ રીતે મહાવીરના સિદ્ધાંતો, અહિંસા, અપરિગ્રહ અને ખાસ તો પેલો અનેકાંતવાદ.
બરાબર, અહિંસા પરમ ધર્મ, અપરિગ્રહ એટલે વસ્તુઓનો ત્યાગ, અને અનેકાંતવાદ કે સત્યના અનેક પાસા હોય છે. આ બધા વિચારો સ્થાપિત માન્યતાઓ અને માત્ર અમારું જ સત્ય સાચું એવા દાવાઓને પડકારતા હતા. અનેકાંતવાદ તો જુઓ બૌદ્ધિક સહિષ્ણુતાનો પાયો છે.
પણ પછી શંકરાચાર્ય આવે છે, અદ્વૈત વેદાંતના મહાન સ્થાપક. આત્મા અને બ્રહ્મની એકતાનો સિદ્ધાંત સ્થાપિત કર્યો. અહીં રાવ એક રસપ્રદ મુદ્દો ઉઠાવે છે, નહીં?
હા, બહુ મહત્વનો મુદ્દો, શંકરાચાર્યનો અત્યંત સૂક્ષ્મ દાર્શનિક અદ્વૈતવાદ, અને બીજી બાજુ એમના સામાજિક વિચારો, ખાસ કરી લે જાતિ વ્યવસ્થાનું સમર્થન, આ બે વચ્ચેનો વિરોધાભાસ.
તો આના પરથી શું સમજવું? એમની મહાનતા પર પ્રશ્ન ઉઠાવો?
ના ના, રાવ એવું નથી કહેતા. એ સૂચવે છે કે આપણે મહાન ચિંતકોને પણ એમના સમય અને સમાજના સંદર્ભમાં જોવા જોઈએ. આ વિરોધાભાસ શું બતાવે છે? કે ઉચ્ચતમ દાર્શનિક ઊંચાઈએ પહોંચેલી વ્યક્તિ પણ કદાચ સામાજિક રૂઢિઓથી પૂરેપૂરી મુક્ત ન પણ હોય. આ એમની મહાનતા ઓછી નથી કરતું, પણ એમને વધુ માનવીય બનાવે છે, અને આપણને શીખવે છે કે કોઈપણ વિચારધારાનું આંધળું અનુસરણ ન કરવું જોઈએ.
બરાબર. મધ્યયુગમાં આવીએ તો ભક્તિ અને સંત પરંપરાના બળવાખોર અવાજો સંભળાય છે. બસવ, કબીર, ગુરુ નાનક.
હા,
બસવાના વચનો તો સીધા જ જાતિવાદ અને કર્મકાંડ પર પ્રહાર કરે છે, અને કબીરની વાણી એ તો હિન્દુ મુસ્લિમ બંનેના ધાર્મિક દંભને ઉઘાડો પાડે છે અને નિરાકાર સત્યની વાત કરે છે.
બરાબર. આ ભક્તિ કવિઓ ખાલી ભાવુક ભજનો નહોતા ગાતા, એ લોકો સામાજિક ક્રાંતિકારીઓ હતા ખરા અર્થમાં. બસવે તો શાબ્દિક રીતે વૈદિક પરંપરા અને જાતિ વ્યવસ્થા સામે બળવો પોકાર્યો હતો.
સાચી વાત.
કબીર માટે તો સત્ય કોઈ ધર્મની દિવાલોમાં કેદ હતું જ નહીં, અને ગુરુનાનક, એમણે સેવા, સમાનતા અને એક ઓંકાર પર ભાર મૂકીને એક એવો પંથ સ્થાપ્યો
જેણે,
હા, જેણે ધાર્મિક અને સામાજિક ભેદભાવોને નકાર્યા.
બરાબર.
આ બધા જ પોતપોતાની રીતે સ્થાપિત વ્યવસ્થા સામેના પડકાર હતા.
હવે થોડા આધુનિક યુગ તરફ આવીએ. રામકૃષ્ણ અને વિવેકાનંદ, રાવ એમને સંસ્થાનવાદ અને પશ્ચિમી આધુનિકતાના પડકાર સામેના ભારતીય પ્રતિભાવ તરીકે જુએ છે. રામકૃષ્ણની પેલી વાત તો બહુ જાણીતી છે, યતો મત તતો પથ.
હા, જેટલા મત તેટલા માર્ગ. રામકૃષ્ણની શક્તિ એમના અનુભવજન્ય બિનસાંપ્રદાયિક અભિગમમાં હતી. એમણે અલગ અલગ ધર્મોના માર્ગે સાધના કરી અને અનુભવ્યું કે બધા માર્ગો એક જ સત્ય તરફ લઈ જાય છે.
અને વિવેકાનંદે આ અનુભૂતિને એક બૌદ્ધિક અને સામાજિક રૂપ આપ્યું, ખરું ને?
બરાબર. એમણે વ્યવહારુ વેદાંતનો ખ્યાલ આપ્યો, પશ્ચિમમાં હિન્દુ ધર્મની એક નવી ગતિશીલ છબી રજૂ કરી અને ભારતીયોમાં આત્મવિશ્વાસ જગાવ્યો. પણ અહીં પણ રાવ સૂક્ષ્મ રીતે નોંધે છે કે ક્યારેક રાષ્ટ્રવાદી ગૌરવ પુનઃસ્થાપિત કરવાની કોશિશમાં ભૂતકાળનું થોડું આદર્શીકરણ પણ થઈ જાય છે.
અને પછી આવે છે આધુનિક યુગનો સૌથી સંઘર્ષમય અને કદાચ સૌથી મહત્વનો અધ્યાય, ગાંધી, આંબેડકર અને ટાગોર, એમના વચ્ચેના વૈચારિક મતભેદો.
હા, અને આ ખાલી ઇતિહાસ નથી, આજના ભારતના મૂળભૂત પ્રશ્નો અહીં ઘડાયા છે. ગાંધીના સત્ય અને અહિંસાના પ્રયોગો એ રાજકીય તો હતા જ, પણ ઊંડા આધ્યાત્મિક પણ હતા.
જ્યારે ડોક્ટર આંબેડકર, રાવ એમને ગાંધીના સૌથી શક્તિશાલી અને તાર્કિક ટીકાકાર તરીકે રજૂ કરે છે.
હા, અને પુસ્તક આંબેડકરની હિન્દુ ધર્મ અને જાતિ વ્યવસ્થાની જે આકરી ટીકા છે એને ખૂબ જ ગંભીરતાથી લે છે. આંબેડકરના મતે જાતિ વ્યવસ્થા એ હિન્દુ ધર્મનું અભિન્ન અંગ હતું અને એટલે જ સામાજિક સમાનતા માટે ધર્મ પરિવર્તન જરૂરી હતું.
એમનો બૌદ્ધ ધર્મ અંગીકાર
એ માત્ર રાજકીય પગલું નહોતું, પણ લાખો દલિતો માટે સામાજિક અને આધ્યાત્મિક મુક્તિનો માર્ગ હતો. ગાંધી આંબેડકર સંવાદ એ આજે પણ ભારતમાં જાતિ અને ધર્મના સંબંધ વિશેના મૂળભૂત પ્રશ્નો ઊભા કરે છે.
અને આ ચર્ચામાં ટાગોરનો અવાજ થોડો અલગ પડે છે, જાણે રાષ્ટ્રનો અંતરાત્મા હોય એમ.
બરાબર, સંકુચિત રાષ્ટ્રવાદ અને અંધ દેશભક્તિ સામે ચેતવણી આપતા હતા. એમનો ભાર સાર્વત્રિક માનવતાવાદ, શિક્ષણ દ્વારા મુક્ત વિચાર અને પ્રકૃતિ સાથેના સુમેળ પર હતો.
આ ત્રણેય વચ્ચેનો જે તણાવ હતો, સંવાદ હતો, એણે જ આધુનિક ભારતનો ચહેરો ઘડ્યો છે.
પછી 20મી સદીમાં બીજા બે મહત્વના પણ સાવ જુદા માર્ગના ચિંતકો આવે છે, શ્રી અરવિંદ અને રમણ મહર્ષિ.
અરવિંદ, જે પહેલા ક્રાંતિકારી રાષ્ટ્રવાદી હતા.
હા, અને પછીથી એમણે સંકલિત યોગનો માર્ગ આપ્યો, જેમાં પદાર્થ અને ચેતના, માનવ અને દિવ્ય એના સંયોજન દ્વારા પૃથ્વી પર જ દિવ્ય જીવનની સ્થાપનાની વાત છે. બહુ જ મહત્વાકાંક્ષી દર્શન છે એમનું.
જ્યારે રમણ મહર્ષિ, એ તો સાવ સરળતાના પ્રતીક, એમનો માર્ગ આત્મવિચાર.
બસ, હું કોણ છું એ પ્રશ્ન દ્વારા સીધા જ પોતાના મૂળ સ્વરૂપનો અનુભવ કરવો. કોઈ જટિલ સિદ્ધાંતો નહીં, કોઈ ક્રિયાકાંડ નહીં,
માત્ર સતત આત્મપૂછ પર જ. રાવ એમની મૌનની શક્તિ અને એમના સરળ પણ ગહન માર્ગ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
અને પુસ્તકનો અંત એ તો બે એવા ચિંતકો સાથે આવે છે જેઓ આખી જે આધ્યાત્મિક શોધની વાત છે ને, એના વિચારને જ ધરમૂળથી પડકારે છે, જે કૃષ્ણમૂર્તિ અને યુજી કૃષ્ણમૂર્તિ.
જે કે જેમણે કહ્યું કે સત્ય કોઈ ગુરુ, ધર્મ કે સંગઠન દ્વારા ના મળે, સત્ય એક માર્ગવિહીન ભૂમિ છે.
બરાબર, એમણે લોકોને બધી જ બાહ્ય અને આંતરિક સત્તાઓથી મુક્ત થવા કહ્યું.
અને યુજી કૃષ્ણમૂર્તિ, એ તો એનાથી પણ આગળ.
હા, યુજી કૃષ્ણમૂર્તિ, જેમને એન્ટી ગુરુ કહે છે, એમણે તો જ્ઞાન, મુક્તિ, ભગવાન, આત્મા આ બધા ખ્યાલોને જ મનની ઉપજ એક ભ્રમ કહ્યા. એમણે કહ્યું કે શોધ પોતે જ સમસ્યા છે. પુસ્તકનો અંત ખરેખર વાચકને સ્તબ્ધ કરી દેવો છે, આપણને આપણી દરેક ધારણા પર સવાલ ઉઠાવવા મજબૂર કરે છે.
વાહ, આ તો ખરેખર ભારતીય વિચારધારાની એક રોલર કોસ્ટર રાઇડ જેવી વાત થઈ. તો આ આખી ચર્ચામાંથી મુખ્ય સંદેશ શું તારવી શકાય? કયા મુખ્ય વિષયો ઉભરી આવે છે? મને લાગે છે પહેલો અને સૌથી મોટો સંદેશ એ છે કે ભારતીય વિચારધારા ક્યારેય સ્થિર કે એકસરખી નહોતી.
બરાબર,
વિરોધ, અસંમતિ, પ્રશ્નો પૂછવા એ એના વિકાસનું મુખ્ય એન્જિન રહ્યું છે.
બિલકુલ, અને બીજો મુદ્દો એ કે સત્ય કે મુક્તિ સુધી પહોંચવાના અનેક માર્ગો છે અને દરેકની પોતાની વેલિડિટી છે. જ્ઞાન, ભક્તિ, કર્મ, ધ્યાન, અરે અસંમતિ અને નકાર સુદ્ધા.
હા,
રાવ આ વિવિધતાને જ ભારતીય પરંપરાની તાકાત ગણે છે, કોઈ એક માર્ગને સર્વોપરી ગણાવ્યા વગર.
ત્રીજી મહત્વની વાત, મને એ લાગી કે આધ્યાત્મિકતા અને સામાજિક વાસ્તવિકતા અલગ નથી, ખાસ કરીને આંબેડકરના ઉદાહરણથી એ સ્પષ્ટ થાય છે. સામાજિક ન્યાય અને સમાનતા વગરની આધ્યાત્મિકતા કદાચ પોકળ બની જાય.
હા, વ્યક્તિગત મુક્તિ અને સામાજિક મુક્તિ જોડાયેલા છે, ચોક્કસ.
અને ચોથો મુદ્દો એ છે કે મોટાભાગના આ મહાન ચિંતકો સંગઠિત ધર્મ, એની સંસ્થાઓ, પુરોહિતશાહી, આંધળી શ્રદ્ધા, એ બધા સામે ક્યાંક ને ક્યાંક શંકાશીલ હતા
અથવા તો ટીકાકાર હતા.
એ લોકો વ્યક્તિગત અનુભૂતિ અને સ્વતંત્ર વિચાર પર ભાર મૂકતા હતા.
બરાબર.
અને છેલ્લે પાંચમો મુદ્દો જે મને ખૂબ ગમ્યો તે છે આ મહાનુભાવોનું માનવીકરણ. એમને ભૂલ કરી શકે તેવા સંઘર્ષ કરતા, વિકસતા મનુષ્યો તરીકે જોવા.
હા, એનાથી તેઓ આપણા માટે વધુ પ્રસ્તુત અને પ્રેરણાદાયક બને છે, ને કે દૂરના દેવતાઓ જેવા.
આ પુસ્તકમાં અમુક વિચારો તો એવા છે કે મનમાં રહી જાય, જેમ કે પેલું યાજ્ઞવલ્ક્યનું નેતિ નેતિ. એ વિચાર કે અંતિમ સત્યને હકારાત્મક રીતે વર્ણવી જ ન શકાય એ બુદ્ધિની પકડથી પર છે.
અથવા આંબેડકરનો મૂળભૂત વિચાર કે જે ધર્મ જાતિ આધારિત અસમાનતાને ન્યાયી ઠેરવે એ ધર્મ નથી પણ સામાજિક અન્યાયનું સાધન છે અને સાચી મુક્તિ જાતિના વિનાશમાં છે. આ વિચાર આજે પણ કેટલો ધારદાર અને પ્રસ્તુત છે, નહીં?
બિલકુલ. અને જે કૃષ્ણમૂર્તિનું વિધાન કે સત્ય એક માર્ગવિહીન ભૂમિ છે, કોઈ બીજો તમને ત્યાં લઈ જઈ શકે નહીં, તમારે તમારી પોતાની સમજણ અને જાગૃતિથી જ ચાલવું પડે, આ ખરેખર વ્યક્તિગત જવાબદારી પર ભાર મૂકે છે.
અને આ બધાના કેન્દ્રમાં મુકુંદરાવનો જે મુખ્ય તર્ક છે તે ભારતના મહાન દિમાગ શાંત સંતોનો હતા, પણ જુસ્સાદાર બળવાખોરો હતા જેમણે યથાસ્થિતિને પડકારી. આ એક જ વાક્ય પુસ્તકનો સાર આપી દેશે અને પેલી પરંપરાગત છવિને તોડી નાખે છે.
તો આ બધા ગહન વિચારોનો આપણા રોજિંદા જીવનમાં શું ઉપયોગ, આપણે શું શીખી શકીએ આમાંથી? મને લાગે છે સૌથી પહેલી વાત તો વિવેચનાત્મક વિચારસરણી કેળવવાની.
હા, ચોક્કસ.
આપણી આસપાસ જે ચાલી રહ્યું છે, જે આપણને કહેવામાં આવે છે, આપણી પોતાની માન્યતાઓ, એ બધા પર પ્રશ્ન પૂછવાની હિંમત રાખવી.
બરાબર. બીજું, આત્મખોજની પ્રેરણા મળે છે. રમણ મહર્ષિનો હું કોણ છું, જે એવો સરળ પ્રશ્ન હોય કે બુદ્ધની માઇન્ડફુલનેસની પ્રેક્ટિસ, આ બધું આપણને પોતાની અંદર જોવા અને વધુ જાગૃત થવા માટે પ્રોત્સાહિત કરે છે.
અને રામકૃષ્ણના યતો મત તતો પથમાંથી સહિષ્ણુતા અને બહુમતીવાદ શીખી શકાય. આપણી આસપાસના લોકો જે જુદા વિચારે છે, જુદી રીતે જીવે છે, તેમના પ્રત્યે આદર અને સમજ કેળવવી આજના વિભાજિત સમયમાં આ બહુ જરૂરી છે.
એ તો છે જ. અને ગાંધી આંબેડકરના જીવનમાંથી સામાજિક જવાબદારીનો બોધ મળે છે. આપણો વ્યક્તિગત વિકાસ સમાજથી અલગ નથી. અન્યાય સામે અવાજ ઉઠાવવો, કરુણા રાખવી, એ પણ એક પ્રકારની આધ્યાત્મિક સાધના જ છે. અને છેવટે જેકે અને યુજી, કદાચ આપણને પેલી સતત કંઈક બનવાની, કંઈક મેળવવાની દોડ છે ને, એમાંથી થોડી રાહત આપી શકે. કદાચ શાંતિ શોધમાં નથી, પણ શોધ છોડી દેવામાં છે.
આ ચર્ચાના અંતે મારા માટે તો સૌથી મોટો બોધપાઠ એ છે કે ભારતીય પરંપરા કોઈ મ્યુઝિયમની વસ્તુ નથી, પણ એક જીવંત નદી જેવી છે, જેમાં સતત નવા પ્રવાહો ભળતા રહ્યા છે, જૂના સામે બળવો થતો રહ્યો છે.
બરાબર.
અસંમતિ અને પ્રશ્ન પૂછવા એ નબળાઈ નથી, પણ આ પરંપરાની જીવંતતાની નિશાની છે.
અને મને જે વાત સૌથી વધુ સ્પર્શી ગઈ તે આ મહાન ચિંતકોનું માનવીય ચિત્રણ. એમની મહાનતા એમના દોષરહિત હોવામાં નથી, પણ એમના સતત સંઘર્ષમાં છે, એમની પ્રામાણિક શોધમાં છે, એમના નિર્ભય પ્રશ્નોમાં છે.
હા,
આ પુસ્તક આપણને કોઈના અનુયાયી બનવાને બદલે પોતાની સમજણ કેળવવા માટે પ્રોત્સાહિત કરે છે, અને એ બહુ જ મહત્વનું છે મારા મતે.
અને શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને જઈએ, જેમ આ પુસ્તકમાં ભૂતકાળના મહાન ચિંતકોની વાત છે જેઓ રૂઢિઓને પડકારતા હતા, શું આજે પણ આપણી આસપાસ એવા લોકો છે, એવા અવાજો છે જે સ્થાપિત માન્યતાઓ, અન્યાય કે સત્તા સામે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે? જો હા, તો આપણે તેમને કેવી રીતે ઓળખી શકીએ અને તેમના વિચારોને કેવી રીતે સમજી શકીએ? આના પર વિચારવા જેવું ખરું. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.